महादेव्या कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् श्रीमद् राजचंद्र जीवतनामृत आंख 397 मुंबई श्रावण वद 11 गुरुवार 1948 शुभेच्छा संपन्न भाई त्रिभुवन स्तंभ तीर्थ आत्मस्वरूप ने विषय स्थिति छे एवा जे खाली जगह तेना निष्काम स्मरणे यथा योग्य वाँचो ते तरफना आजे क्षायिक संकित न होय ए वगैरह संबंधी व्याख्यानना प्रसंगनु तम लिखित पत्र प्राप्त थयू छे। जे जीवो ते प्रकारे प्रतिपादन करे छे उपदेशे छे अने ते संबंधी विशेषपणे जीवोने प्रेरणा करे छे ते जीवो जो तेटली प्रेरणा गवेषणा जीवना कल्याण ने विषय करशे तो ते प्रश्ननु समाधान थवानो क्यारेक पण तेमने प्रसंग प्राप्त थशे। ते जीवो प्रत्ये दोष दृष्टि करवा योग्य नथी। निष्काम करुणाए करी मात्र ते जीवो जोवा योग्य छे। कोई पण प्रकारनो ते संबंधी चित्तने विषय खेद आणवो योग्य नथी। ते प्रसंगे जीवे तेमना प्रत्ये क्रोधादि करवा योग्य नथी। ते जीवोने उपदेशे करी समझावानी कदापि तमने चिंतना थती होय तो पण ते माटे तमे वर्तमान दशाए जोता तो निरुपाय छो। माटे अनुकंपा बुद्धि अने समता बुद्धिए ते जीवो प्रत्ये सरल परिणामे जोवू तेमज इच्छवू અને તે જ પરમાર્થ માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે। ખંભાતના મુમુક્ષુ સમુદાયના રૂપમાં પરમ કૃપાળુ દેવને ભગવાન તરીકે ઓળખતા હતા અને એવી એમને શ્રદ્ધા હતી અને ખંભાતની અંદર સમુદાયની અંદર જબરજસ્ત આ અંગે વિરોધ હતો કેમ કે આટલો મોટો સમુદાય એક ગૃહસ્થીને પરમાત્મા સ્વરૂપ માને એની શ્રદ્ધા કરે ધર્મને માટે એનું આલંબન લે માર્ગદર્શન માગે એ સમાજથી સહન થતું ન હતું। જબરજસ્ત વિરોધ અને ગચ્છ મત સંપ્રદાય સંઘાડાની અંદર સંકુચિત દ્રષ્ટિ કરીને બેઠેલાઓને તો આ આપણું જશે એવો ભય કાલ્પનિક ભય એનાથી જબરજસ્ત ટીકાઓ શરૂ થઈ હતી। પરમ કૃપાળુ દેવના વિદ્યમાનપણામાં જ 24મું વર્ષ પૂરું થયું છે 25મા વર્ષનો પત્ર છે। સૌભાગભાઈના પત્રોની આપણે આખી સિરીઝ પૂરી થઈ ગઈ હવે આ દિશા બદલાય છે। સાંપ્રતિક સમાજની અંદર તે સમયે જે વિરોધ થાય છે જ્ઞાનીઓ દ્વારા મુનિઓ દ્વારા એ પ્રકારનો વિરોધ છે એની અંદરનો એક વિરોધ આ કાળે ક્ષાયિક સંકિત ન હોય એવું આ બધા કહે છે અને આ માને છે કે પ્રભુ આપને તો ક્ષાયિક સંકિત છે। આવી અમારી શ્રદ્ધા છે એટલે જ અમે તમને પરમાત્મા સ્વરૂપ કહીએ છીએ। પરમાત્મા ક્યાંથી થાય ક્ષયિક સંકિત ન હોય તો ક્ષયોપસમ સંકિત તો અનંત વાર આવે ને જાય હવે એમાં કાંઈ એ સંકેતની અંદર ક્ષયોપસમ બદલાતો જાય। અહીંયા તો હવે એક ધારી દશા કૃપાળુ દેવની આગળના પત્રમાં જે આવી ગયો ને 5-5 માસ થયા એક ધારી અમે તો ઈશ્વરને જગતને બધું ભૂલી ગયા છે કોઈ વિકલ્પ જ નથી। આવી એક ધારી અંતર મુકતા જેની હોય આવી દશાનું સાંભળી સાંભળીને ખંભાતના મુમુક્ષુઓને કોઈ શંકા રહી નથી. અને આ લક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોતા જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય, હટે નહીં એવું, તૂટે નહીં એવું, ખંડિત ન થાય એવું સંકેત, આત્માની એવી પ્રતીતિ કે પ્રતીતિ પછી ટળે નહીં, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. આ પરમાર્થ સમકિત છે, જેમાં નિજ સ્વભાવનો અનુભવ લક્ષ અને પ્રતીતિ ચડ ઉતર્યા પણ સતત છે, ઉપયોગમય દશાનું સાતત્ય છે, એક ક્ષણ પણ આત્માનું વિસ્મરણ થતું નથી, અનવકાશે આત્મ સ્વરૂપમાં અમારી સ્થિતિ રહી છે. આવા તો આગળના બધા પત્રોમાં પરમ કૃપાળુદેવે પોતાની પરિણતિ જણાવી છે. આ કઈ દશાનું લક્ષણ છે? એટલે ક્ષાયિક સંકેતનું. અને ત્યાં ક્યાંય વ્યાખ્યાનમાં આવ્યું કે આજે ક્ષાયિક સંકેત ન હોય, અને આ વ્યાખ્યાનની વાત ત્રિભુવનભાઈએ પરમ કૃપાળુદેવને લખી જણાવી અને પૂછ્યું કે પ્રભુ અમારે શું કરવું? આમ કે છે વ્યાખ્યાનની અંદર, આમ ન હોય. જીવની શ્રદ્ધા પરમાર્થ માર્ગમાં હટી પણ જાય, જો આવો સમાધાન આપનાર પુરુષ ન મળે, અથવા આવા સમર્થ પુરુષના વચનો જો હાથમાં ન હોય, તો ગમે ત્યારે પણ આવી વાત સાંભળીને આપણે ચલિત થઈ જઈએ. કોઈ એમ કે જ્ઞાની પુરુષ છે એટલે કે વેશ છે, આવો આમ કરે ત્યાં પતી ગયો, આપણે તો ડૂલ ના હોય તો નથી, રેવા દે. અનેક પ્રકારની આવી સંભ્રમની અંદર મુકાઈ જાય, અને જ્યાં સુધી સાધક મુમુક્ષુ સંભ્રમની દશા મારીએ, સંદેહની દશા મારીએ, શંકા આશંકાના ઘેરા મારે, ત્યાં સુધી એને કોઈ સમ્યક દ્રષ્ટિ પણ પ્રાપ્ત ન થાય. દર્શન તો દૂર છે, સમ્યક દ્રષ્ટિ પણ ન આવે. અને સમ્યક દ્રષ્ટિ ન હોય એને દર્શન શું થાય? જેની દ્રષ્ટિ ખોટી એનું દર્શન ખોટું. દ્રષ્ટિમાં વ્યવહારની દ્રષ્ટિ માંડીએ કે આંખમાં પડડ હોય તો રંગ સાચો દેખાય, સંખ્યા સાચી દેખાય, ડિસ્ટન્સ સાચું દેખાય, કેમ દર્શન ધૂંધળું છે, કેમ દર્શન ઝાંખું છે, કેમ દર્શન પાખું છે, કેમ દર્શન નબળું છે, તો કે તારી દ્રષ્ટિ નબળી છે, આંખમાં ફૂલું પડ્યું છે, ઝામર થયો છે, મોતીઓ છે, પડડ વેડા છે, દ્રષ્ટિ ખોટી એનું દર્શન ખોટું. એમ પરમાર્થમાં પણ જેની દ્રષ્ટિ ખોટી એનું દર્શન ખોટું. સમ્યક દર્શન થવા માટે સમ્યક દ્રષ્ટિ તો જોઈએ. એ સમ્યક દ્રષ્ટિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. આવી સમ્યક દ્રષ્ટિ બંધાવનારા આવા જ્ઞાની પુરુષો હોય છે, જીવને સમ્યક દ્રષ્ટિ બંધાવે છે. નહીં તો કોઈને કોઈ વાક્ય સાંભળી, એક વાક્ય અને એનો એકાંતિક અર્થ લઈ અને આ જીવ સંદેહમાં જાય, સંભ્રમમાં જાય, સંશયમાં જાય. ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા એ અર્જુનને એ જ કહે છે કે સંશય આત્મા વિનશ્યતિ. તને જ્યાં સુધી સંશય છે, જ્ઞાનીના વચનમાં જ્યાં સુધી અવિહળ વિશ્વાસ નથી આવતો, ત્યાં સુધી તારો આ સંશય તને તારી નહીં શકે, તત્વનું દર્શન નહીં કરાવી શકે. વાત ગમે તેટલી ઊંચી હશે પણ તારી ભૂમિકા નીચી છે. વાતનો દોષ નથી, વસ્તુનો દોષ નથી, કેનારનો દોષ નથી, પણ જેને સમજવું છે, જેને સાંભળવું છે, એની દ્રષ્ટિમાં દોષ છે, એટલે દર્શનને અવરોધ છે. આ સંભ્રમને દૂર કરવા માટે થઈ અને ખંભાતના મુમુક્ષુએ કૃપાળુદેવને પ્રશ્ન કર્યો, લખી દીધું કે આવું કે છે, બોલો આવું કે છે. જેમ કોઈ કે ને આ જાતિમાં મોક્ષ હોય જ નહીં, આ કાળમાં મોક્ષ હોય જ નહીં, વેશમાં મોક્ષ હોય જ નહીં, પાત્રામાં મોક્ષ હોય જ નહીં, ચરવડામાં મોક્ષ હોય જ નહીં, લોકોને ભાવે તેમ બોલવું છે. કઈ અપેક્ષાએ જ્ઞાનીએ વાક્ય કીધું છે કે આવી મૂર્છા હોય તો ન હોય, આવા કદાગ્ર હોય તો ન હોય. વસ્તુમાં દોષ નથી, એક સૂત્રનો તાંતણો કઈ આપણા કેવળ જ્ઞાનને રોકે? એ સૂત્રના તાંતણાની શક્તિ છે કે આપણા વિભાવની શક્તિ છે? આપણી દ્રષ્ટિમાં રહેલો દોષ એની તાકાત છે. તો આત્માનો દોષ પૂર્ણતાને રોકે છે. બાહ્ય પદાર્થ નથી રોકતો, પદાર્થનું હોવાપણું ન હોવાપણું એક સંયોગ છે, નિમિત્ત નૈમિતિકનો સંયોગ છે. એ સંયોગ ગમે ત્યારે છૂટી જશે, નહીં જરૂરી હોય તો નહીં રહે. પણ એને આવું કારણ મનાય નહીં. કારણ અને કાર્યનો નિયમ આ વૈજ્ઞાનિકતાનો મહાસિદ્ધાંત છે કે જેવું કારણ એવું જ કાર્ય નિષ્પત્તિ થાય, અને કારણ વિના કાર્ય થાય નહીં. અને કાર્ય પ્રગટાવવું હોય તો કારણ અવશ્ય જોઈએ જ. એટલે અહીંયા એ કહ્યું છે કે આવું આવું છે. કૃપાળુ દેવે સમાધાન આપ્યું છે મુમુક્ષુઓને. મુમુક્ષુ એની પ્રાથમિક ભૂમિકામાં છે. અને ત્યારે આવા આવા અનેક પ્રકારના પરસ્પર વિસંવાદી અને વિરોધી એવા સંવાદો, એવી વાતો, એવા વાક્યો, એવા વચનો, એવો ઉપદેશ સાંભળીને મુમુક્ષુ જીવ મૂંઝાઈ જાય. શું કરવું? આજે ક્ષાયિક સંકિત ન હોય એ પત્ર પ્રાપ્ત થયું તો આનું સમાધાન આપજો. તો કૃપાળુ દેવે સમાધાન આપ્યું કે જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા જીવના કલ્યાણ વિશે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. જે આવી વાતો કરે છે આ બધા જીવો, આવી વાત કરવાની બદલે જો જીવના કલ્યાણ માટે વિચારશે, આવી વાત કરવાની બદલે આમ ન હોય તેમ ન હોય, આમ ન થાય તેમ ન થાય, આવું ન બને તેવું ન બને, આવા અભિપ્રાય આપવા આપણી દશા અજ્ઞાનની, આપણું કંઈ ઠેકાણું નહીં. આપણે આજે કંઈ બોલીએ ને કાલે કંઈ બોલીએ, અને આપણે બોલવાનો આધાર ક્યાંકથી સાંભળું તો કહેતો તો ને કહેતી હતી. એની બદલે ભાઈ, આવું કરવાની બદલે, આવો ઉપદેશ આપવાની બદલે, આવું પ્રતિપાદન કરવાની બદલે, આવી પ્રેરણા કોઈને કરવાની બદલે, એ જીવો જો જીવના કલ્યાણ વિશે જો થોડી પ્રેરણા ગવેષણા કરશે, અંતરશોધ, ગવેષણા એટલે અંતરશોધ જો કરશે, તો એ પ્રશ્નનું આજે ક્ષાયિક સંકિત છે કે નહીં એનું સમાધાન એમને પણ પ્રાપ્ત થશે. કોને? જે નથી એવો ઉપદેશ કરે છે એને, એને પણ પ્રાપ્ત થશે. જ્ઞાની કે છે તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. તમે એમનું સાંભળીને એમના તરફ દોષ દ્રષ્ટિ કરશો નહીં. એક ભૂલ એમણે કરી છે, હવે બીજી ભૂલ તમે કરશો નહીં. એમણે તો કરી પણ તમે કરશો નહીં એમના તરફની દોષ દ્રષ્ટિ. જો આ જ્ઞાની, આ જ્ઞાનીનું સ્વરૂપ, આ વિતરાગી દશા, આ ઉત્કૃષ્ટતા જેને કહીએ કે પરમ જ્ઞાનીનો સત્સંગ થયો છે આપણને કૃપાળુ દેવના વચનોના રૂપમાં, આ વાત ત્યાં આવીને તરત જ લાવી દીધા કે તમે એવું નહીં કરશો, તમે દોષ દ્રષ્ટિ કરશો નહીં, તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. શું કરવું સાહેબ? અમે એના ઉપર દોષ ન કરીએ, દોષ દ્રષ્ટિ કરીએ એટલે દ્વેષ કરીએ. દોષ દ્રષ્ટિ આવે કોઈ ઉપર એટલે કયો ભાવ આવે, કયો કષાય આવે? દ્વેષ કષાય આવે. જ્ઞાની કે છે કરશો નહીં. નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. એમના તરફ કઈ દ્રષ્ટિ રાખવી? નિષ્કામ કરુણા જો તું જોયા કરી બધાને, એ વ્યાખ્યાન આપનારાઓને, એ કહેનારાઓને, એ ઉપદેશ દેનારાઓને તું જોયા કર. કઈ દ્રષ્ટિથી? નિષ્કામ દ્રષ્ટિથી. એ મારું માને, એ મારું સમજે એવી પણ ભાવના તારે લાવવી જોયા કરો. અને કરુણાની દ્રષ્ટિ, કરુણાની દ્રષ્ટિ એટલે એમનું પણ કલ્યાણ થાવ. અરે રે આ જીવો અણસમજણને કારણે નાહકના અનર્થ દંડ પરિણામ જેને આપણે કહીએ વગર જોતા નકામા શું કામ કર્મ બાંધે છે. આપણને જો ખબર ન હોય કે આ કાળમાં મોક્ષ છે કે નહીં તો આપણે માથાકૂટમાં પડવાની શું જરૂર છે. જે વિષય આપણો નથી એમાં ચંચુપાત કરવો, એમાં ડખો ઊભો કરવો, એનાથી કોનું કલ્યાણ છે? નથી આપણો વિષય. તો નિષ્કામ કરુણા, આપણે કાંઈ પણ એ આમ કરે કે તેમ કરે એવી કોઈ અપેક્ષા એમના તરફથી રાખવી નહીં, પણ એ જીવોની દયા ચિંતવવી. કરુણા એટલે દયા ચિંતવવી કે અહો આ જગતના જીવો આવા કર્મબંધ કરીને ક્યાં જશે, એની શું ગતિ થશે. આ કરુણા છે જ્ઞાનીઓ. જ્ઞાનીઓ ક્યારેક કંઈ ન કરી શકે, નિસહાય હોય તો પણ કરુણા તો ચિંતવે છે કે હે જગતના જીવો, એનું કોઈ સાંભળવાનું કે માનવાનું અને એને નથી ખબર, એને નથી ખબર કે આ કોઈ સાંભળવાના નથી, એને ખબર છે. એને ખબર હોવા છતાં એની અંદર રહેલી નિષ્કામ કરુણા છે કે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે એ જગતના જીવોનું હિત જ ચિંતવે, એ સિવાય બીજું કાંઈ ચિંતવે નહીં. એટલે જૈન દર્શનની જે ચાર મંગલમય ભાવનાઓ છે, મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ, એમાં મૈત્રી ભાવનું જે વ્યાખ્યા આપી છે પરમ કૃપાળુ દેવે, સર્વ જીવોની હિત ચિંતવના. મૈત્રીનો અર્થ સર્વ જીવોની હિત ચિંતવના. આપણી મૈત્રી તો ડાઇનિંગ ટેબલના ડીશ ઉપરની છે, હોટલના નાસ્તાની, ચાના કપની, આઈસ્ક્રીમના સ્કૂપની. આપણે ભાઈ મન દોસ્ત હોય ભજીયા ભજીયા ખાશું ને સત્સંગ કરશું, વાહ ભામી ગયો તું તો આવજો. મૈત્રીમાં સામા જીવનું હિત ચિંતવન કરવું એ મૈત્રીનો આધાર છે. સામા જીવનું હિત ચિંતવન કરવું એ જ્યાં છે ત્યાંથી એનું કલ્યાણ થાય, એનું મંગળ થાય, એ પૂર્ણતાને પામે, એના દુઃખો દૂર થાય, એના કર્મ દૂર થાય, એનું પરિભ્રમણ ટળે. મૈત્રી કેટલો ઉત્કૃષ્ટ ભાવ છે હિત ચિંતવન કરવું. આ મૈત્રીના ભાવથી એક વૈરાગી પુરુષ, એક મહાયોગી ચંડ કૌશિકના રાફડા ઉપર જાય છે. મૈત્રીનો ભાવ છે સર્પને કહેવા માટે. જગતના સર્વ જીવો પત્રે મૈત્રી એ આ મહાવીરના કથામાંથી ખૂબ જાણવાનું, સમજવાનું છે કે કેવો પ્રભુનો વાત. આમાં તેરેંચના હળાહળ જન્મો જન્મની અંદર જેનામાં વેરના સંસ્કાર, ઝેરના સંસ્કાર, દેશીલો ડંકીલો, એવો સર્પ કોઈને ન છોડે એની સાથે પ્રભુ મૈત્રીના ભાવથી થાય જાય છે. બીજી ભાઈબંધી, ભાઈબંધીમાં કંઈ લેણ દેણ નથી, આપણી ભાઈબંધી દ્વિપક્ષી છે કે હું કંઈ તારું કરું ને તું પણ, અને આપણે કંઈક નેતર ગાય નહીતર મસ્ત મૈત્રી ટકે નહીં. મેં તને ચાર વાર ચા પાઈ, હવે એક વાર તો પા, ગીવ એન્ડ ટેક. અને આપણે ગણતરી કરીએ કે બે ત્રણ વાર હવે આપણે એને બોલાવ્યો હતો, હવે આપણને બોલાવે તો જ જાય એમ દરેક વખતે કે મારા ઘરે હોય. જોઈ લો આની મૈત્રી તો બધી આવી પૂતગલના થોથામાં પડ્યો છે હજી. અને વાત પાછું એમ કે અમારા જૈન ધર્મમાં મૈત્રી ભાવનું પવિત્ર જરૂરનું રેવા દે ભાઈ. તું મહાવીરની મૈત્રીને જરા સમજવાનો પ્રયત્ન કર. અંતરમાં નિષ્કામ કરુણાની ધારા ન વહેતી હોય અને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવું છે, એ જ્યાં ઉભો છે ત્યાંથી ઉત્કૃષ્ટ થાય, એનું મંગળ થાય, એનું અહિત ટળે, એના દુઃખ સંતાપ દૂર થાય, એ અમૃતનું પાન કરે, એ સંસારથી બળબડતો છે એ મોક્ષની અમૃત ધારામાં નાય. મૈત્રીનો આવો ભાવ, ઉછળતો ભાવ, સામાના જીવના હિત માટેનો ઉછળતો ભાવ, એ ભગવાન જાય. ભગવાનને એક સુલપાણી યક્ષની સાથે એક રાત રહેવું પડ્યું. એ મંદિરમાં જાય છે, લોકોએ ના પાડે કે રિયોમાં તમે હો, અહીંયા આ ધંધો કરવા જેવો નથી. ભગવાન કે વરેશ, આખી રાત ઉપદ્રવ કર્યા, ભયંકર ઉપદ્રવ કર્યા. સવારે એને એમ થયું કે અમે તો ખોટું કર્યું, પણ પ્રભુ એને ત્યારે એની હિત ચિંતવા નાખે છે કે સુલપાણી ગજબ કરી, તે તો ગજબ કરી. કે શું બોલો કે પ્રભુ મને માફ કરો, તો કે માફ તો દુશ્મનને હોય, મિત્રને ન હોય. બોલો કે હું તમારો મિત્ર, આખી રાત તમને પજવવામાં કંઈ બાકી નથી રાખી અને હું તમારો મિત્ર. તો હા, તું મારો મિત્ર છો, જગતના સર્વ જીવો મારા મિત્ર છે. પણ સુલપાણી તે આ શું કર્યું, પૂર્વભાવમાં તું બળદ હતો અને સાર્થવાના ગાડા તે પસાર કર્યા હતા, 500 ગાડા તારા ખભે તાણીને ગયો હતો, પશુ યોનિમાં પણ માનવતાને છાજે એવું કામ તે કર્યું હતું, અને મનુષ્ય થઈને પશુથી પણ બદતર એવું કામ કર્યું તે. આટલી હેવાનિયત તારામાં, જ્યારે મનુષ્ય નહોતો ત્યારે કેવા ઉત્કૃષ્ટ કામ કર્યા હતા બીજી યોનિમાં. આ જીવ મનુષ્ય નહોતો ત્યારે કઈ યોનિમાં હતો? આપણે કોઈ દેવલોકમાંથી નથી આવ્યો, સમજી લોજો. પેલા પાછો કોઈના મગજમાં ભ્રમણા હોય તો કઈ યોનિમાંથી આવ્યા છે? કા નારકી ને કા તેરિયન્સ, પ્રાય તેરિયન્સ. તે સમયે કેવું કામ કર્યું હશે? માનવતાનું કામ કર્યું હશે એટલે મનુષ્ય થયા હશું, કે હેવાનિયતનું કામ કર્યું હશે એટલે મનુષ્યનો આપણે મક્ષ મેળો? બહુ પુણ્ય કેરા પુંજ. એ પુણ્યના પુંજમાં કામનો પ્રકાર કેવો હશે, પ્રવૃત્તિનો પ્રકાર કેવો હશે? તો તિરેંચના ભવની અંદર મનુષ્યને પણ શરમાવે એવું ઉત્કૃષ્ટ ગૌરવ ભરેલું કામ તે કર્યું હશે, અને મનુષ્ય ભવમાં પશુથી બદતર જીવન જીવસતું, હેવાનિયત ભરેલું, કઈ લાજ કઈ શરમ. હવે તો અત્યારે દેવોને શરમાવે એવું જીવન તારે જીવવું જોઈએ. પણ આ જીવને એ ખ્યાલ નથી. આવો ખ્યાલ મહાત્મા આપે, આ મૈત્રી. એને જીવનું હિત ચિંતવ્યું, સુલપાણીનું કલ્યાણ થયું, ચંડ કૌશિકનું કલ્યાણ થયું. જ્ઞાનીના સંપર્કમાં, સંબંધમાં, સંસર્ગમાં જે જે જીવો આવ્યા એમણે કલ્યાણ જ પ્રાપ્ત કર્યું, કોઈ અકલ્યાણને પ્રાપ્ત કર્યું નહીં કોઈએ. અને જેનું કલ્યાણ થવાની સંભાવના નહોતી એના પ્રત્યે જ્ઞાનીને કરુણા ઉપરાંત આંખોમાં આંસુ આવ્યા. સંગમ નામના દેવને ભગવાને કંઈ એની જોયું કે હવે આને કંઈ કરુણા કરવાથી પણ આને કંઈ હિત થાય એમ નથી, કલ્યાણ થાય એમ નથી, અભવી છે. ભગવાનને એમ થયું, ઓહો, સેજ આંખના ખૂણા પ્રભુના ભીણા થાય છે. આર્દ્રતાનો ભાવ આવે છે. આ આર્દ્રતા આ મૈત્રીનું સ્વરૂપ છે, જગતના જીવો પ્રત્યેની આર્દ્રતા. અહીંયા ત્રિભુવનભાઈને પ્રભુ સમજાવે છે કે માનતા નથી, પણ તમે એના પ્રત્યે નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. એના તરફ તમે કેવી કરુણા રાખજો? નિષ્કામ કરુણા રાખજો, કોઈ અપેક્ષા રાખશો નહીં. એ જીવો જે છે એ છે, કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. ચિત્તમાં તમે ખેદ લાવોમાં કે આણે આમ કીધું, આણે આમ કીધું, મારા ભગવાન માટે કીધું, આના માટે કીધું, જેને માટે કીધું કંઈ કહેશો, ખેદ નહીં લાવો. તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. આવા પ્રસંગોએ પણ તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. છે કસાયનો ઉપદેશ છે ક્યાંય? કરુણા સિવાય કોઈ બીજી વાત છે? સંભાવ સિવાય કંઈ બીજી વાત છે? શાસ્ત્રના સિદ્ધાંત ગમે તે હોય, અહીંયા વ્યવહારની અંદર વાત કે એક આવું કહે છે પ્રભુ અમારે શું કરવું, તો કે કાંઈ વાંધો નહીં, એ જે ઉપદેશે છે ને એમના પ્રત્યે તમારે કંઈ પણ પ્રકારની નિષ્કામ કરુણાએ એને જોવા, એના પ્રત્યે તમારે ખેદ આણવો નહીં, એના પ્રત્યે ક્રોધાદિ કરવા નહીં. તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપી તમને ચિંતા થતી હોય તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છો. તમને એમ થાય કે પ્રભુ કંઈક અમને કયો ને અમે એને સમજાવે, કહી દઈ કે શું સમજે છે એના મનમાં, કંઈક શંકિત કેમ ન હોય, હું પાછા બીજા આધાર પુરાવા લઈને જાઉં, પણ એને ઠેકાણે પાડ્યું, ના પાડે છે. તમને એવી ચિંતા થતી હોય કે હું એમને સમજાવી દઉં, સેના દ્વારા? ઉપદેશે કરીને. હવે હું એને ઉપદેશ દેવા જાઉં, આ આમ કહે છે ને, આ આમ કહે છે ને, કંઈક એને સમજાવો ને. કોઈને સમજાવવા જઈશ, કારણ શું? કૃપાળુ દેવી આ દશા સૂચન કરે છે, ભૂમિકાનો ધર્મ બતાવે છે. ભૂમિકાનો ધર્મ છે કે તમને એવી ચિંતા થતી હોય કે હું એને ઉપદેશ આપીને સમજાવી દઉં, તો એવી ચિંતાને પણ સમાવી દેજો. કારણ, તમે વર્તમાન દશાએ જોતા તો નિરૂપાય છો. તમારી જે વર્તમાન દશા છે એમાં તમે નિરૂપાય છો. કૃપાળુ દેવ એક જગ્યાએ લખ્યું છે કે જ્ઞાનીઓ પણ જ્યાં હલબલી જાય છે ત્યાં મુમુક્ષુ જીવનો ભાર નથી કે આ પ્રસંગમાં એ ભાર પામી જાય, કે અમે ભોગવીને એનાથી ક્ષય કરી વૃત્તિને કર્મને રહેવા દેજે. કે જ્ઞાનીઓ પણ હલબલી જાય છે, સમર્થ જ્ઞાન ત્યાં સામાન્ય મુમુક્ષુ જીવનો તો ભાર નથી કે પરિસ્થિતિમાંથી સાંગો પાંગ બહાર નીકળે. તો જે આપણું ગજું ન હોય ત્યાં છલાંગ ન હોય. વિચાર કરવાનો, ભૂમિકાનો વિચાર કરો. પુરુષાર્થને ગોપવવાનો નહીં, નિરુત્સાહી થવું નહીં, લક્ષ્યનું અનુસંધાન તૂટે નહીં. છતાં પણ જે કાળની અંદર જેટલું થઈ શકે એટલું ઉત્કૃષ્ટતાનો ખ્યાલ જ્ઞાની પાસેથી સમજણ મેળવી અને પુરુષાર્થની દિશા પકડવી, એટલું ન દોડવું કે થાકી જઈએ, બેસી જઈએ, સૂઈ જઈએ. આ પણ માર્ગનું એક સ્વરૂપ છે, માર્ગનું એક સ્વરૂપ છે. એને જ્ઞાની પુરુષોએ વિવેક કહ્યો છે કે આવા વિવેકથી ચાલજો. કૃપાળુ દેવે લખ્યું એમ કે આ કાળમાં મોક્ષ નથી એમ ના માનવું આપણે, છતાં એમણે એક સમાધાન આપ્યું કે આ કાળમાં એકાવતારીપણું થઈ શકે એટલા સાધનો આપણી પાસે સુલભ છે અને એટલી સાધના મુમુક્ષુ જીવ કરી શકે. ક્યાં સુધી? એકાવતારી. તો આ જીવિત એવી સિદ્ધિ છે. એકાવતારી અનંત ભવનો છેડો વણી લઈ માત્ર એક જ ભવ બાકી રહે, આ સિદ્ધિ જેવી તેવી છે. એ અત્યારે બધું જ આખું વિચ્છિન્ન ગયું છે. અંગ બાર, અંગ અગિયાર, ઉપાંગ બાર, ઉપંગ જે કંઈ કહીએ, ચૌદ પૂર્વ, આ બધું જ જ્ઞાન આજે ગયું છે, રસાતાળ થયું છે, માર્ગ છિન્ન ભિન્ન થયો છે. માર્ગની અંદર અનેક પ્રકારનો અત્યારે વિરોધ છે, વધારે ગમે તે હોય. કૃપાળુ દેવ કહે છે છતાં જે વિદ્યમાન છે, જે વિદ્યમાન છે એના આધાર ઉપર મુમુક્ષુ જીવ સાધના કરીને એકાવતારીપણું પ્રાપ્ત કરી શકે એટલી તો સામર્થ્ય આજે પણ આ સાધનમાં છે. સમજીને ચાલો. અહીંયા કહે છે કે તમે વર્તમાન દશાએ જોતા તો નિરૂપાય છો. તમારી આજની જે અવસ્થા છે એમાં તમે એનું એને ઉપદેશ આપીને સમજાવી દો. આવી ચિંતા તમે કરતા હો તો એ તમારું વધુ પડતું છે, માટે એવી ચિંતા કરવી નહીં. તો શું કરવું સાહેબ? માટે અનુકંપા બુદ્ધિ અને સમતા બુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું તેમજ ઈચ્છવું અને તે જ પરમાર્થ માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. જે જીવો આવી પ્રરૂપણા કરે છે એને કારણે મુમુક્ષુઓને દુઃખનું કારણ થાય છે. એને એમ થાય છે કે અમારા જ્ઞાનીની અવજ્ઞા થાય છે, આ સમજતા કેમ નથી, પ્રભુને પૂછે છે કે આ કે છે, એનો શું જવાબ આપું. આ બધી પ્રોસેસમાંથી કૃપાળુ દેવ કહે છે એના પ્રત્યે તમે અનુકંપા બુદ્ધિ રાખજો. આ બીજું લક્ષણ. મૈત્રીનું પહેલું લક્ષણ હિત ચિંતવના, ચાર ભાવનામાં. પણ કોઈ ન માને સાહેબ, પંથ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની. સાહેબ માનતો જ નથી, સાચું કહું છું, સમજતો જ નથી. કાંઈ વાંધો નહીં, તો એ સમતાચિત કરો, માધ્યસ્થ ભાવ, કરુણા ભાવ, તું અનુકંપા બુદ્ધિ રાખ એના તરફ. ઓહો, જીવના કેવા કર્મ ચીકણા છે, કેવો ભારે કર્મી આ જીવ છે, કેવી કેવી પ્રકારના બંધ લઈને આવ્યો છે. એને આ માર્ગ દીવો હોવા છતાં જે દેખી શકતો નથી. હમણાં પદ ભક્તિનું સરસ લીધું કે આંખ છે આંધળી, તું જ શું ના ઢળી. જગતને દેખે ને તને ન દેખે એવી આંખને આંધળી કહેવાય કે દેખતી કહેવાય? સાહેબ, આંખ આંધળી કેમ કીધી તમે આ પદની અંદર? જ્ઞાનીના પદ છે કે કોના છે આ પદ? તો કે એને કારણ આપ્યું કે તું જ શું ના ઢળી. પ્રભુ, અમે તો જે તારી તને જોતા નથી ને તને જોતા જેનું તને જોવામાં જેની પાસે સામર્થ્ય નથી, શક્તિ નથી, એવી આંખ અમારા માટે તો આંધળી છે. શબ્દ શ્રવણ ન કરી શકે એ કાન અમારા માટે તો કોડિયા છે. જે મારા સાહેબે કહ્યું કે મારા નૈણાની આળસે મેં નિરખ્યા નહીં હરીને રહેજો. આળસ કોની? નૈણાની. આવી આંખ શું કરવી છે? આંખને પ્રભુના દર્શન ન કરે. જ્ઞાનીઓ બહુ સમજાવે છે, માધ્યસ્થ તરફ અનુકંપા બુદ્ધિ રાખ, કે એના તરફ અનુકંપા રાખે. અરે રે, આને માનવ દેહ મળ્યો અને વિતરાગનો ધર્મ મળ્યો, પણ અરે જીવ, આ તો અધોગતિની ગર્તામાં ધકેલાઈ જશે. આપણે અંતર આલોચના પ્રતિક્રમણમાં કરીએ છીએ. આજે છે 14 ભાવ પ્રતિક્રમણ. જો કરીએ, ગુજરાતીમાં છે, અત્યાર સુધી નહોતા કરતા, ત્યારે બાના શું કરતા હતા? આપણો બુદ્ધિવાદ કહેતા તો બધું કરીએ, પણ સમજાય તો કરીએ ને, અને સમજાવવામાં કઈ કરો? હવે સમજે એવી ભાષામાં પ્રતિક્રમણ છે તોય નથી કરવું ને તારે, તો સમજાય એવી ભાષામાં છે. તું જે બોલે છે તું સમજી શક. તમામ પાપોનું પ્રાયશ્ચિત થાય, તમામ વૃત્તિઓનું નિરસન થાય, તમામ મિથ્યાવાતાના કારણોનું વિરમણ ભાવના થાય, અને એનો પશ્ચાતાપ થાય, કયોસર થાય, આલોચના થાય, પ્રત્યાખ્યાન થાય. કરવું છે હવે. એમાં લખ્યું છે કે હું અરે રે મારી સી થશે ગતિ, ઉદ્યત મોહમાં હું થયો હતી, અરે રે મારી સી થશે ગતિ. હું મોહમાં ઉદ્યત થઈ ગયો છું, મોહથી છૂટતો નથી. હે પ્રભુ, મારી સી ગતિ થશે. અનુકંપા બુદ્ધિ સ્વ પ્રત્યે અને જગતના જીવો પ્રત્યે. અરે રે, આ મારો પ્રમાદ, આ મારી આળસ જોતો ખરા? પ્રત્યક્ષ જેમ રત્નાકર સ્વામીએ કહ્યું કે દીવો લઈ કુવે પડ્યો, ધિક્કાર છે મુજને. અરે, અંધારામાં અથડાતો આદમી વટે માર્ગુ, ક્યાંક પગ પડે એનો ખાડામાં વયો જાય, અંધારું છે પણ હાથમાં જ્યોત છે મસાલની, અને પડે છે કૂવામાં, હવે કોને કહેવું? એમ વિતરાગની મસાલ જ્યોત હાથમાં લીધી છે, ચિરંતન જ્યોતિ વિતરાગ ધર્મની, અને અનંતની યાત્રાએ નીકળો છે અને પછી અધોગતિમાં પડે છે. જ્ઞાનીઓને આની પણ અનુકંપા છે, અનુકંપા છે. અરે જગતના જીવો, આથી વિશેષ શું તમને આપીએ? કેટલુંક માર્ગદર્શન કરીએ, અને છતાંય જો ન થતું હોય તો જ્ઞાનીઓ એનો કોઈ બીજો દોષ બુદ્ધિ લાવતા નથી. તો કે છે, એ જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. જો શબ્દ સમજવા જેવો છે, સરળ પરિણામ. સરળ પરિણામ એટલે કોઈ પણ જાતના આંટી ઘૂંટી વિનાના, તપંચ વિનાના. ઉપરથી એને સારું લગાડવું અને અંદરથી કેવું કે ચાલો હાવ હરામી છે, એમ પણ નહીં. તો સરળ બની જાય. સરળતા એ તત્વ પામવાનો એક ગુણ છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. પત્રાંક 40. આત્મકલ્યાણનો અધિકારી કોણ? મનુષ્ય થયા પછી કયા ગુણો એનામાં હોય તો બસ છે સાહેબ, અનંત ગુણની ભાંજગઢમાં હું કંઈ પડી શકું એમ નથી. તો કીધું, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પામ. તો તત્વ પામવાનું ઉત્તમ પાત્ર કીધું, કનિષ્ઠની વિચાર કરો. સરળતા, અંતરબાહ્ય એક જ ભાવ, કપટ નહીં. સરળતા એટલે માયા કપટનો અભાવ. તો આવા જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, આપણા પરિણામને કપટ કરવા નહીં, વંચક બુદ્ધિ રાખવી નહીં. વંચના રહિત પરિણામ તે સરળ પરિણામ. છેતરવાની કોઈ વાત રહેતી નથી. છેતરવાનો ભાવ, છેતરવાનું ક્યારે કહે કે છેતરો ક્યારે કહેવાય? કે કઈ ને કરે, કઈ બોલે, કઈ ને બતાવે, કઈ. આ વાત જે બધી છે એ બધી છેતરવામાં આવે, કે જેમાં અંતરબાહ્ય ક્રિયા વચ્ચે મેળ હોય નહીં અને વિપરીત હોય, કોન્ટ્રાસ્ટ હોય. આને આપણે કે હું છેતરાઈ ગયો, એને મને વિશ્વાસ આપ્યો, એને મને માલ બતાવ્યો, એને મને ભાવ કીધો, એને કહ્યું તો કે આથી વધારે તમને બીજે ક્યાંય મળશે નહીં સસ્તું, આવું બધું હતું. પણ પછી મને ખબર પડી કે ખોટો હતો, હું છેતરાઈ ગયો. અહીંયા જ્ઞાની કે છે, સરળ પરિણામે જોવું તેમજ ઈચ્છવું. ઈચ્છા પણ આવી જ રાખવી. કદાચ ઘણી વાર આપણે એવી અવસ્થા ન હોય તો આપણે એટલા બધા ઉપર ન જાય, તો પણ જ્ઞાની કે કાંઈ વાંધો નહીં, ઈચ્છા તો આજ રાખજે. કદાચ કોઈ વાર પરિણામ બગડી જાય, પરિણામ બગડી જાય. અનંતનો મેલ ભેગો લઈને આવ્યા છે. કેટલા કુસંસ્કારોનો જથ્થો છે, જન્મો જન્મના પાપ સાથે જ છે. અને અનંતા કર્મો જે છે જન્મોના, એ પણ ક્યાં મૂકીને આવ્યો છે? ક્યાં છે? સાથે જ, વર્તમાન પર્યાયમાં જ છે. આ દેહની અંદર જ છુપાયેલા છે, આત્મા ઉપર જ છે. અને આત્મા તો ભેગો છે ને, કે કઈ પરગામ ગયો છે? તો જ્યાં આત્મા છે ત્યાં જ એના કર્મ રહેલા છે, બંધરૂપે છે. તો જ્યાં આત્મા છે ત્યાં કર્મો છે, જ્યાં કર્મો છે ત્યાં દુઃખ પાપ બધું ત્યાં ભેગું જ પડેલું છે. કુસંસ્કારો, મિથ્યાત્વની ગાંઠો ઘણી છે પ્રભુ. ક્યારેક ક્યારેક એ ન પણ થાય, જેમ જેમ જીવની વિકાસ ભૂમિકા, આત્મવિકાસની ભૂમિકા થાય, તેમ તેમ એ બધા આવરણો હટે, તેમ તેમ ગ્રંથિઓનું છેદન થાય, તેમ તેમ આ ભાવોનું નિરસન થાય, તેમ તેમ કર્મો ક્ષીણ થાય. આમ કરતો કરતો અપુનર્ભવ દશા, અપુનર્બંધક દશામાં જીવ આવે, ચરમાવર્તમાં જીવ આવે અને વિતરાગના શાસનને પામે. 70 કોડાકોડીનો બંધમાંથી 69 ખતમ થઈ જાય અને એક કોડાકોડીમાં થોડું અલ્પ ઓછો થાય અને જીવ ચરમાવર્તમાં આવી જાય, વિતરાગ શાસનને પામે, એને મુક્તિનો માર્ગ મળી જાય. અને એ મુક્તિ ભ્રામક ન હોય, ખોટી ન હોય, સાચા દેવનું ઓળખાણ, સાચા ધર્મનું ઓળખાણ, સાચા ગુરુનું ઓળખાણ, સાચા વચનો પ્રાપ્ત થાય. બંધ મોક્ષનું જ્ઞાન છે એ જ દર્શન એને મુક્તિનું કારણ છે, એવું દર્શન, તે વિતરાગનું દર્શન, તે કિનારા, તે તીર્થંકર. અને એ તીર્થંકરનો આશય કિનારો કોઈ આવો પુરુષ આ કાળની અંદર પ્રાપ્ત થઈ જાય, તો આ જીવની ચરમાવર્તમાં આવ્યાની નિશાની છે. હરિભદ્ર સુરી મહારાજ ત્યાં સાખ પૂરે છે અને યશો વિજયજી મહારાજ ગુણગ્રામ ગાઈને કહે છે કે તું યોગ દ્રષ્ટિમાં આવી ગયો, ભલે 5મી એ તને સમ્યક દર્શન થશે, પણ 1-4માં છે એને જ 5મી મળે ને. અદભુત છે માર્ગ. આ જીવ ચરમાવર્તમાં આવી ગયો, અનંત પુદગલ પરાવર્તનની અંદરનો યાત્રી ચરમાવર્તમાં આવી ગયો. કોઈ બહુ થાકી ગયો એને કે હવે તો નથી પાછા, હું નહીં આવું, નહીં આવું, એને કેમ આપણે બાળકને કે અરે શું થાકી ગયો, હજુ સામે દેખાય ને, બસ હવે એટલું જ જવાનું છે, હવે જાજુ ચાલવાનું નથી, હવે ઉપર જાજુ ચડવાનું નથી, આ સામે શિખર તો દેખાય છે. પાલીતાણા જાય, દાદાનો ડુંગર ચડતો હોય અને શ્રમ આવે, એક થાક બે થાક લેતા જાય, પણ જ્યાં બધું વળોટીને છેલ્લો ટકરો આવી જાય ત્યાં ચારે બાજુની દેરાસરની ધજાઓ ફરફરતી હોય અને પછી કે લે હવે અહીં સામે જ જવાનું છે, એમ અનંત પુદગલ પરાવર્તમાંથી આવેલો આ જીવ ચરમાવર્તમાં આવ્યો છે. અને આવો પુરુષ અને આવા વચન એના હાથમાં આવી ગયા છે, એની દ્રષ્ટિ સામે એ પુરુષની મુદ્રા છે અને એના હાથમાં એના દિવ્ય વચનો છે, અમૃત ધારા છે. એટલે કહ્યું કે અમે કલ્પદ્રુમ સમાન છીએ, અમે અમૃત સાગર છીએ. ઓ જગતના જીવો, કરુણાનો ધોધ વરસે છે. આવવું હોય તો આવો, ન આવવું હોય તો એ હાથ ખેંચશે નહીં, પણ કહે છે કે તમે અમારા શરણે આવો. આમાં અમારું અભિમાન નથી, પણ તમારી આ દશાની અમને અનુકંપા બુદ્ધિ છે. અનુકંપા બુદ્ધિ છે. આ દશાએ પહોંચ્યા છો, આટલો પ્રયત્ન કર્યો છે, જોજો ક્યાંક આ પ્રકારનો આવેગ આવેશ આવી જાય અને રજડી ન પડો, નહીં તો શું ગતિ થશે. એકવાર હાથમાંથી દોર છૂટી ગયો પછી પકડાવો મુશ્કેલ છે. પતંગનું તાણ એવું હોય છે કે હાથમાંથી દોર છૂટો પછી પતંગ હાથમાં આવતો નથી, કટ થઈ ગયો. એમ કષાયોનું ને કર્મનું જોર એવું છે, એ જો જીવની પતંગ ખેંચી લેશે નહીં, તારા હાથમાં દોર રાખજે. દોર તો હાથમાં જોવો જોઈએ. આ જ્ઞાનીઓ કે છે, આ બળ આપે છે. એ કે છે, એમ ઈચ્છું આવી અનુકંપા બુદ્ધિ, આવી સમતા બુદ્ધિ, આવી જીવોની કલ્યાણ માટેની ગવેષણા, આવી જીવોની પોતાના સ્વકલ્યાણ માટેની ચિંતના, આ બધા લક્ષણો છે. અને એ લક્ષણો કે છે કે આવું ઈચ્છવું તે જ પરમાર્થ માર્ગ છે. એક પરમાર્થ માર્ગ દાર્શનિક દ્રષ્ટિએ, દ્રવ્યાનુયોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પરમાર્થ માર્ગ તો કેવો હોય? પરમાર્થ માર્ગનું સ્વરૂપ કર્મની પ્રકૃતિ, એના આટલા જાય, એના આટલા ભેદ, એના આટલા ભાંગા, એનું આ પરમાર્થ માર્ગ આખો જબરદસ્ત જ્ઞાન યોગથી. આને જ્ઞાન યોગ સાથે સંબંધ નથી, આને સંબંધ છે અહીંયા સામે ઉભેલો મુમુક્ષુ અને ક્યાં પહોંચ્યો છે અને ક્યાં પહોંચાડવો છે. એને કહે છે તારે આ પરમાર્થ માર્ગ છે, આટલું કરી જા. તું સમતા લાવી લે એટલે બધા શાસ્ત્રો તું મળી ગયો, બધા સિદ્ધાંતો આવી ગયા. આ જેને કહીએ જ્ઞાનીઓની વાણીની ચાવી, આ મર્મ છે. ધર્મ આખો વિસ્તૃત શૈલીનો છે, પણ મર્મ તો સંકેતનો છે. એક એવો સંકેત આવે કે જીવનની બાજી બદલાય. કૃપાળુદેવ કે ચાવી ફેરવવાની જરૂર છે માત્ર, બસ ચાવી ફેરવાઈ જાય જીવનની દિશા બદલાઈ જશે. અહીંયા કહે છે કે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય અને કોઈ આત્મસ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશરૂપ ભાસે એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું અને કોઈ પણ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. આ તો કોઈ આમાં ક્યાંય તત્વજ્ઞાનની ચર્ચા નથી આવતી. આમાં દ્રવ્યનું યોગ વર્ણન નથી થતા કે કીધું જ નહીં, આવું ખોટું શું વાંચવું આમાં ટાઈમ પસાર કરવાનો? કયો યોગ છે? અધ્યાત્મ યોગ છે, જેમાં બધા યોગ આવી જાય છે. આ બધા દ્રવ્યનું યોગ, કર્ણાનું યોગ, ચરણાનું યોગ અને કથાનું યોગ, આ બધા શેના માટે છે? કેવળ આત્માર્થ માટે. જો આત્માર્થ ન સાધ્યો તો શાસ્ત્રાર્થ નકામો છે. આ આત્માર્થનો આધ્યાત્મ યોગ છે. અધ્યાત્મ યોગ એટલે જીવની એ અવસ્થા કે જેમાં જીવ આત્માર્થ પામે, એ અધ્યાત્મ યોગ છે. આ બધા યોગોનું મિશ્રણ છે. કરવા યોગ્ય શું છે એ ચાળી ચાળીને જ્ઞાની અહીં આપી દીધું છે, નિદાન રૂપે આપ્યું છે, ઉપાય રૂપે આપ્યું છે. અહીંયા કહે છે કે એમને કર્મ સંબંધ, જેણે આવા વાક્યો કીધા છે કે આજે ક્ષાયિક સંકેત ન હોય, એને કર્મ સંબંધી આવરણ છે અને તે ભંગ કરવાનું, પોતાનું આવું અજ્ઞાન છે, એ ભંગ કરવાનું જો એમને ચિંતા ઉત્પન્ન થાય અને પછી કોઈ તમારા જેવા સત્સંગી મળે અથવા કોઈ જ્ઞાની પુરુષનો સંગ થાય તો ચોક્કસ એમને માર્ગની પ્રાપ્તિ થઈ શકે. તમને એના પ્રત્યે અનુકંપા છે, તમને એની ચિંતા રહે છે, તો થઈ શકે. પણ ક્યારે થઈ શકે? કે એ ચિંતા પહેલા કોને ઉત્પન્ન થાય? એને ઉત્પન્ન થવી જોઈએ. કે આવું પ્રકારનું કોઈ જ્ઞાનનું સ્વરૂપ હોય હું સમજું, અને પછી કોઈ સત્સંગી મળે કે મુમુક્ષુ મળે તો એને જોગે માર્ગની પ્રાપ્તિ થાય. પણ કે છે કે એવી ચિંતા ઉત્પન્ન થવાનો એને સમીપ જોગ હોય તો પણ એ હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. જબરજસ્ત વિરોધ કર્યો છે કૃપાળુદેવનો એના સમયની અંદર. અહીંયા તો એટલી બધી મધ્યસ્થતા રાખીને એ કોઈ ઇતિહાસના પૃષ્ઠોને આપણે લેખબદ્ધ કર્યા નથી, જરૂર નથી. નકામું કોઈને કોઈના પ્રત્યેનો અભાવ આવે. બાકી આ આચાર્યોએ અને આ સાધુ સાધ્વીઓએ આ પુરુષને તોડવામાં કંઈ બાકી રાખી નથી. વ્યાખ્યાન પાઠ ઉપરથી એક એક દિવસે પ્રહારોનો મારો ચલાવ્યો છે. ખડભડી ઉઠે, મુનિઓને આહાર પાણી ન મળે, ગ્રહસ્થોના કોઈ જોગ પ્રસંગ ન થાય, સામાજિક પ્રસંગોનો બહિષ્કાર ખંભાતની અંદર. તો કથાઓ જયારે સાંભળો વાંચો ત્યારે એમ તો આંખમાંથી આંસુની ધારા વહી જાય કે આને આ સમાજ વિતરાગનો અનુયાયી. એક ભાઈ મળે ખંભાતની અંદર વયોવૃદ્ધ, એક મારી બા સહજાત્મા સ્વરૂપ બોલે તો મારે મારા બાપા એને લાકડીએ લાકડીએ મારે. એક કૃપાણુદેવનું જેના મસ્તું નામ કે વ્યાખ્યાન સાંભળવા જાય તો એને ઘરની અંદર બંધ થઈ જાય, બેડી નખાઈ જાય. આવો જબરજસ્ત હોય છે. જ્ઞાનીને વિદ્યમાનમાં લોકો ન ઓળખે એનો કોઈ અફસોસ નથી, પણ મિથ્યાત્મનું જોર, અજ્ઞાનનું જોર, આગ્રહનું જોર, મતાગ્રહનું જોર જબરજસ્ત વર્તતું હોય અને તે સમયે જે ભર્સના થતી હોય છે જ્ઞાનીઓની, ત્યારે એ કહે છે કે એને જો ચિંતા એવી ઉત્પન્ન થાય કે અમારે પણ સત્યને જાણવું છે, અમારે પણ સત્યને સમજવું છે, અને જો હોય તો અમારે જાણવું છે કે આ કાળમાં ખરેખર ક્ષાયિક સમકિત પ્રાપ્ત થઈ શકે તો અમે પ્રાપ્ત કરીએ, ખરેખર સારું. આવો જો કોઈ પુરુષ હોય તો એના સાનિધ્ય અમે અમારે અમારા સંદેહ શંકા અમે શાસ્ત્રમાં જે વાંચી છે, જે એકાંગી વચનો વાંચ્યા છે એમાંથી મુક્ત થઈએ કે આવું કંઈ બની શકે, જીવ આ દશા પ્રાપ્ત કરી શકે. જેમ કૃપાળુદેવને સાંભળીને કોઈ એમ કે એકાવતારી થઈ શકાય તો ચાલો મોક્ષ ન મળે તો મોક્ષ કાંઈ વાંધો નહીં, એ પરમાત્મા તારો મોક્ષ ન મળે એવું પ્રતિપાદન તારા શાસ્ત્રમાં છે તો એ પ્રતિપાદન તું તારી પાસે રાખ, પણ અમને એકાવતારી પણ તો લેવા દે, અમને એકાવતારી પણ તો લેવા દે. જબરજસ્ત વાત છે. પણ આવી ચિંતા જો એને થતી હોય તો કે આવી ચેષ્ટા એ કરે નહીં. જ્યારે જ્યારે ખોટી ચેષ્ટા થતી હોય ત્યારે જો આપણને પણ એ પ્રકારનો થાય કે આ જીવની અધોગતિ છો, આવી ચેષ્ટા જીવથી થાય છે તો અધોગતિ છે. આપણે તો ઓળખતા નથી કોઈને, આપણે તો કોઈની સ્થિતિ જાણતા નથી, અને જાણે અજાણે પણ કોઈ આવા સમ્યક જ્ઞાની મહાત્માઓની આપણાથી કોઈ આવી આસાતના વિરાધના આસ્તાતી હશે તો જીવ શું કયા પ્રકારના કર્મો બાંધતો હશે. એટલે કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીઓના અવર્ણવાદ ક્યારેય બોલવા નહીં, જીવના મહાન અકલ્યાણનું કારણ છે, અકલ્યાણનું કારણ છે. કલ્યાણનો માર્ગ એક છે અને અકલ્યાણનો માર્ગ છે એ નક્કર. એમની એ તેઓ હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. આ એમની ચેષ્ટા ઉપરથી અમે કહીએ છીએ કે એમને કોઈ એવી ચિંતા હજી આત્મકલ્યાણની જાગી નથી, એને કોઈ આવી ચિંતા નથી. જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે, જ્યાં સુધી જીવની આવી ચેષ્ટા છે, સ્વચ્છંદ આધારિત, અહમ આધારિત, ગચ્છ આધારિત, મત આધારિત, આગ્રહ આધારિત, અભિનિવેશ આગ્રહિત, શાસ્ત્રીય અભિનિવેશ, શાસ્ત્રીય અભિનિવેશ લઈને મંડાણ કર્યું છે કે બસ આ કોઈનું કાંઈ કોઈને શાંતિ હોય નહીં, કોઈનું મન આમ થાય નહીં, કોઈને આમ પણ ન થાય એ જ બતાવવું છે, બધું આ જ પ્રતિપાદન કરવું છે, આમાં જગતનું કલ્યાણ છે. અભિનિવેશ ને છોડી દો. થાય થાય, આટલી ગ્રંથિ ન જાય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. અરે જેને થયું ક્યાં ગ્રંથિ ગણવા ગયો તો, પ્રકૃતિ ગણવા ગયો તો, હાથમાંથી કઈ થઈને કર્મના દળિયા હોય ને દળિયાના તંજ પૂંજ કરે ને ત્રણ પૂંજની અંદર એક મિથ્યાત્વનો પૂંજ ને બીજો એક મિશ્ર મિથ્યાત્વનો ને બીજો સમ્યક મિથ્યાત્વનો ને પછી આ એવી યાદ ના કરે એટલે આ ઓલો બળ આની અંદર ભળે ને એ વાંચો ત્યારે તમને પછી બધું કંટાળાજનક લાગશે. પણ આ બધી આખી પ્રક્રિયા છે. અને પછી એ જો પૂંજ શુદ્ધ ન થાય તો પછી એ સમ્યક મિથ્યાત્વ થાય. મિશ્ર સમ્યક મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. હવે સમ્યકત્વ આવ્યું પણ પાછું મોહનીય આવ્યું. હવે આ ભેદને ભાંગા એટલે સમ્યકત્વ કેસ ને મોહનીય કેસ આમાં શું સમજવું અમારે? અને આ કર્મના દળના પુંજ કરવા, ત્રણ ઢગલા કરવા અને આ બધું જાય તેથી સમ્યકત્વ થાય. અને જેને સંકેત થઈ ગયું છે એ આવા ગણિતમાં બેસે, લારા ચાવે આવા? આ એક માર્ગ છે અધ્યાત્મનો, આ નથી થયું ત્યાં સુધીનો માર્ગ છે. આ માર્ગ છે કરો, પણ જ્યાં સુધી સંકેત નથી થયું ત્યાં સુધી આવી જ્ઞાન વાર્તા કરીને જ પરિણામને શુદ્ધ કરવાના છે. આપણે કાળક્ષમ કાળક્ષેપ કરવાનો. કાળક્ષેપ શેમાં કરે જ્ઞાનીઓ, જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, સાધકો શેમાં કરે? તો તત્વની ચર્ચામાં કરે. તત્વની ચર્ચામાં કોઈ એકદમ હાઈલી ઇન્ટેલિજન્ટ હોય તો એને નબળી ચર્ચા કરવાની મજા ના આવે, કેમ કે એનો આઈક્યુ ઘણો ઊંચો છે. તો એને આવું માથા ભાંગે એવું આપવું જોઈએ કે લે અમારો ગણિતાનો યોગ લઈને બેસ એટલે તને જૈન દર્શન સમજાઈ જાય. અને કોઈ ભદ્રિક જીવ છે તો કે લે બે ચાર કથા વાંચ, કેવા કેવા જીવોને સંકિત થયું છે. જો અરીસા ભવનમાં થયું, જો હાથીની અંબાડીએ થયું, જો ઈલાયચી કુમાર નાચતો હતો અને મુનિને જોયાને થયું, એવી ભાવની ધારા પલટાઈ જાય. ભદ્રિક જીવ હોય તો એની પલટાઈ જાય, એની પણ પલટાઈ જાય. કોઈને કંઈ કરવું છે તો ચરણ કરણીને એને સિત્રી યોગ આપ્યા, ચરણ કરણાનો. અરે ભગવાને તો વિવિધ પ્રકારે જેવા જીવો એવો કલ્યાણનો માર્ગ આપ્યો. આ તો અનેકામ છે પણ એમાં અગ્રહ ન પકડાય. એટલે કે છે કે જો જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે, જો આવી ખોટી ચેષ્ટા રહેશે, જ્ઞાન ઉપલબ્ધ થયું નથી અને માન્યતાના આગ્રહની ચેષ્ટા છે, મતની ચેષ્ટા છે, એમાં હું સાચો છું એવો આવેશ આગ્રહ છે, તો કે જ્યાં સુધી જીવની આવી આવી ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. આ વાત સમજાય છે? અનંતા જીવોનું કલ્યાણ કરનાર એવું પ્રભુનું વાક્ય, એટલે એવી દેશના એવું પ્રભુનું વચન જેના એક વચનથી કરોડો જીવોનું કલ્યાણ થાય, નિત્ય નિગોજમાંથી એક જીવ બહાર નીકળે, આવી જેની દેશનાનું મહાત્મ્ય જેને સાંભળવા દેવો આવીને સંવસન રચે, એનું નિષ્ફળપણું થાય. આની આગળ પાટે બેઠા છો પાછા. તીર્થંકર જેવા જ્ઞાની પુરુષના વાક્યનું પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તો તમ વગેરેના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશરૂપ ભાષે, પાછું બીજું થાય કે તમે તમારું વાક્ય કયો એને માટે તો નિષ્ફળપણું છે, એમાં કંઈ ફરક પડવાનો નથી, પણ ઉલટાનું એને શું થશે? ક્લેશ થશે. તમારા સંબંધથી, તમારા બોલવાથી, તમારા કહેવાથી એને ક્લેશનું કારણ થશે કે આ નકામો ખોટો ડફાડફ કરે છે. એમાં આશ્ચર્ય નથી. એમ સમજીને ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું. આવી અંતરંગ ભાવના શું ભાવના? અનુકંપા બુદ્ધિ, સમતા બુદ્ધિ અને એના પ્રત્યે હિત બુદ્ધિ, નિષ્કામ કરુણા, આ રાખી અને તે પ્રત્યે વર્તવું. કોઈ પણ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય. હવે આ માર્ગ કેવો બતાવ્યો? તો જ્ઞાની અદભુત કીધું, ન ધારેલું કે તમે બીજી ચિંતા કરો માં, પણ તમે એની અશાંતિનું કારણ થતા નહીં. તમે જાણો છો, તમે સમજો છો, તમને જ્ઞાની પુરુષની ભક્તિ છે, તમને આવી કોઈ શંકા નથી, તમને કોઈ સંદેહ નથી, તમને કોઈ સંભ્રમ નથી, તમારી અવસ્થા બધી બહુ સરસ છે, પણ છતાં એની દશા નથી તો તમે બોલવાનું બંધ રાખજે. અને કહે છે કે કોઈ પ્રકારે પણ તેમને કેને કે જેને તીર્થંકરનું વાક્ય પણ અસર કરી શકે એમ નથી એવા એમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી. તમારે એટલું જ વિચારવાનું છે કે આને તીર્થંકર આવીને સમજાવે કે ન સમજાવે, પણ તમારે તો સમજાવવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે તમારા એ પ્રયત્નથી એને ક્લેશનું કારણ થશે. તો જીવની આ એક બીજી અસર સરસ મજાની વ્યાખ્યા આપી, આપણા થકી કોઈ જીવને ક્લેશનું કારણ ઉત્પન્ન ન થાય એવી સાવધાની જીવે રાખવી. ક્લેશ કરવા નહીં, સંકલેશ કરવા નહીં, કશાય પરિણામમાં રાચવું નહીં, હંમેશા સુવૃત્તિમાં સંભાવમાં રહેવા પ્રયત્ન કરવો. એટલું જ નથી કીધું, બીજું કીધું છે કે આપણા થકી કોઈ પણ જીવને ક્લેશના કશાયના પરિણામ ન થાય એવી પણ ઉપયોગની જાગૃતિ રાખવી, તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. આ પરમાર્થ માર્ગનું બીજું સ્વરૂપ, પેલામાં પેલું સ્વરૂપ કીધું, આ બીજું સ્વરૂપ કીધું કે જો હવે એના પ્રત્યે તારે આ બધું રાખવાનું છે, પણ પાછું કહેવાનો કાંઈ ભાવ લાવીશ માં, કારણ કે જો એમને ક્લેશનું કારણ થતું હોય તો તારે શાંતિ રાખવી. આ માર્ગનું સ્વરૂપ છે, તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. ઘણીવાર આપણે થાય છે કે પરમ કૃપાળુ દેવ પરમાર્થની સાયકોલોજી, મન એક આખો જબરજસ્ત વિષય છે. મનની માનસિકતા અને એને સાયકલ હ્યુમન સાયકોલોજી કહે છે. એ હ્યુમન સાયકોલોજી પણ પરમાર્થના સંદર્ભમાં અને ત્યાં થતા એ મનની અંદરના આવા સૂક્ષ્મ પરિણામો અને આવી સૂક્ષ્મ પરિણામો આધારિત વર્તનાઓ અજાણ એને કારણે થતું હિત અહિત એની ચિંતા અને એને થતું પરિણામ એ જેટલું કૃપાળુ દેવે પૃથક્કરણ કર્યું છે એનું એનાલિસિસ આટલું અન્યત્ર નથી મળતું. આટલી બધી સ્થૂળ વાત મળે, રાગ દ્વેષ ન કરવા, કસાયો ન કરવા, ક્લેશ સંકલેશ આ માઠી ગતિનું કારણ છે, આ બધું મળશે. પણ ક્યાં ક્યાં વ્યક્તિગત રૂપની અંદર દાખલો આપીને કે આને આવું કીધું છે, તારી શ્રદ્ધાનો ભંગ થયો છે, હવે એમ થાય છે કે હું એને કંઈક સમજાવી દઉં, આમ કરું તેમ કરું, આવા પરિણામો મનમાં ઉઠે છે. એ પરિણામો વખતે પણ તું અનુકંપા બુદ્ધિ, નિષ્કામ કરુણા, એના પ્રત્યે ક્ષમતા બુદ્ધિ રાખ. એટલું જ નહીં પણ આ જે દશામાં છે દશાને ઓળખવા માટેની તમારી ક્ષમતા રાખો, અને અત્યારે એને તો જે દશામાં જે ચેષ્ટામાં છે તો તમારા વાક્યનું નિષ્ફળપણું થશે, કારણ કે તીર્થંકર જેવા જ્ઞાનીના વાક્યનું પણ નિષ્ફળપણું જાય એમ છે. એવી અવસ્થાની અંદર તમારે શું કરવું? તો કે કંઈ ન બોલવું, કેમ કે તમારા થકી એને ક્લેશ થાય એવું તો ન જ કરવું. જો એની હિત ચિંતવાની આ કાળજી લીધી, એની હિત ચિંતવાની કેટલા સુધીની કાળજી લીધી કે મુમુક્ષુએ જેને પત્ર લખ્યો છે ત્રિભુવનભાઈને કહે છે કે તમે અત્યારે નહીં કહેશો એને, કારણ કે તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરજો. તમારે જો વિચારણા કરવી હોય તો એવી કરજો કે એને તમ થકી ક્લેશનું કારણ ઓછું થાય, અને એ પણ માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. આ શબ્દ બહુ મહત્વનો છે, માર્ગનું સ્વરૂપ. આ માર્ગનું સ્વરૂપ એને કહ્યું કે વર્તમાનમાં મોક્ષ માર્ગનો લોપ, એક ભાઈ મને મળ્યા મોક્ષ માર્ગનો લોપ એવું લખી નાખ્યું કે આટલા આટલા શાસ્ત્રો વિદ્યમાન છે અહીંયા પરમાગમ અમારા પૈડા છે, અને કૃપાળુ દેવ એમ કે મોક્ષ માર્ગનો લોપ. અરે માર્ગનું સ્વરૂપ વિચારો જરા, માર્ગનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. જન્મો જન્મની વૃત્તિ સંસ્કાર આજે જોડાયેલા છે જીવ સાથે, એને કારણે એની ચેષ્ટાઓ, સ્થૂળ વાતને છોડો, અંદર થતા અભ્યંતર પરિણામો એનું અવલોકન કરો. ચિત્તવૃત્તિઓ સમયે સમયે જે નાચ કરે છે, ખેલ કરે છે, જીવને જે નચાવે છે, એના તરફ જો સભાનતા ન હોય તો મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ. અંદરમાં પ્રત્યેક ચેષ્ટા એ મોહજનિત છે, મોહના પરિણામ છે, આવી સભાનતા આવતી નથી, આવો લક્ષ્ય થતો નથી. જ્ઞાની કહે છે માર્ગનું સ્વરૂપ સમજો. માર્ગનું સ્વરૂપ મોક્ષ કહો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આ શુદ્ધતાનો માર્ગ છે. અને આ શુદ્ધતા અન્યમાં થાય કે પોતામાં થાય? પોતામાં થાય, પોતા થકી જ પરિણામ થાય. અન્યની પણ તારા થકી ન થાય. એટલે કૃપાળુદેવે એક વાક્ય આપ્યું, તારા દોષે પણ બીજાને, તારા દોષે તેને બંધન છે નહીં, તારા સંગે પણ બીજાને દોષ કરતો ભૂલાવ. તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભૂલાવ. એટલે હવે તું દોષ તો કરી તો કીધું જ કે તારા દોષે તને બંધન છે, દોષ ઓળખીને દોષ ટાળવા અહીંયા કીધું, પણ પરહિત ચિંતામાં કીધું કે તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભૂલાવ. ભાઈ, જો બીજો દોષ કરે એમાં તું નિમિત્ત થઈશ. હવે પાછું આપણે નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરવી નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.